أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله وكفى وسلام على عباده الذين اصطفى. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. اللهم صل على محمد وآل محمد وأجل فرجهم. محترم سامعین، السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. پروردگار عالم مٹے تمام تعریف، حمد و ستائش انے شکر چھے. ای پروردگار عالم نو احسان چھے کہ اپنا رب اپنے بندہ نے کوئی دیوس فراموش نہ تھی کریا، کوئی دیوس بھولی نہ تھی گیو. علماء دین جرے دعا کرے چھے تو انی دعا نا اے جملہ ہوئے چھے کہ خدا وندے کریم، اگر ہوں تنے بھولاوی پن دوں پن تو اے وہ رب چھو کہ تو رب اچ رہیس، پن اگر تو منے بھولاوی دیس تو پچھی مارو کون چھے، ماری سوں اوقات چھے، دنیا ماں پن مارو نقصان چھے، آخرت ماں پن مارو نقصان چھے. تو اے پروردگار، تو تارا کرم نی نگاہ جے چھے ای امارا پر تی نہ ہٹاو چھے، تارا کرم نے امارا شامل حال راکھ چھے انے اماری یاد نے بھولاوی نہ دیتو. تو عزیزو، خریکر آ رب نو کرم چھے اپنا پر کہ آ اللہ سبحانہ و تعالیٰ اپنے علم حاصل کروانی سعادت نصیب کری چھے، قرآن نی تفسیر سامڑوانی سعادت نصیب کری چھے، اہنی رحمتوں نی ورساد چھے. ખરેખર એ ચાહે છે કે આપણે ઇલ્મથી આશના થાય. અને ખુદા જેની સાથે નેકી અને ભલાઈ ચાહે છે તેના જ દિલમાં ઇલ્મનો શોખ નાખે છે, તેને જ ઇલ્મ હાસિલ કરવાની તક આપે છે. ખરેખર ખોજા રેડિયો મારફતે આપણે જે ઇલ્મ હાસિલ કરી રહ્યા છે ત્યાં જ્યાં અલ્લાહનો શુક્ર અદા કરીએ છીએ, જ્યાં આપણે ઇમામનો શુક્ર અદા કરીએ છીએ, ત્યાં ખુજા રેડિયોના તમામ કાર્યકર્તાનું શુક્ર અદા કરી કે જેના થકી આપણને આ દર સાંભળવા મળે છે. આવો અઝીઝો, સૂરે હુજરાતની તફસીરમાં આપણે આયત નંબર 12માં આપણે અલ્લાહ સુબહાનહુ તઆલાનો હુકમ સાંભળી રહ્યા હતા કે પરવરદિગાર ફરમાવે છે કે તમે લોકોથી બદગુમાન ન કરો, વધારે ગુમાન કરવાથી બચો, તર્ક વિતર્ક તોડાવવાથી બચો. અમુક જે ગુમાન છે એ ગુના છે કે જે બદગુમાન કહેવાય. ઇન્સાનો પ્રતિ, અલ્લાહ પ્રતિ અને લોકો પ્રતિ નેક ગુમાન હોવું જોઈએ. પોતાના પ્રતિ ઇન્સાન બદગુમાન કરી શકે છે. આ આયતના જરૂરી દર્શ જોઈએ કે ઈમાન સાથે જવાબદારીઓ પણ આવે છે. માટે જે કોઈ અલ્લાહ પર ઈમાન લાવે તેના માટે જરૂરી છે કે અમુક કામ કરવાથી બચે. જેમ કે અહીંયા કીધું છે કે એ ઈમાન લાવનારાઓ, તમે ખરાબ ગુમાન કરવાથી બચો, બદગુમાન ન લઈ આવો. અને લોકોના એબ શોધવા, એની ગીબત કરવી, આ કામો બિલકુલ યોગ્ય જ નથી. બીજું, યકીન અને ખાતરીવાળા ગુનાહોથી બચવું હોય તો જરૂરી છે કે એવા કામોથી બચીને જેને ગુના હોવા વિશે આપણને શક હોય, એવા કામોથી આપણે બચવું જોઈએ કે કદાચ આપણને શક હોય કે આ ગુના તો નથી ને. કારણ કે ઘણા બધા ગુમાન જે છે એ આપણા ગુનામાં સામેલ થતા હોય છે. માટે આવા તમામ ખરાબ ગુમાનથી બચવું જોઈએ. વધારે ખરાબ ગુમાનથી બચો, આવો હુકમ અલ્લાહ સુબહાનહુ તઆલા આપે છે. કેમ કે ખરાબ ગુમાન જે છે અમુક અને એ બદગુમાન, એ ગુનાહને કબીરા છે. ત્રીજું, મૂળ કાનૂન એ છે કે જ્યાં સુધી આપણે કોઈ ઇન્સાનને ખોટા કામ કરતા ન જોઈએ ત્યાં સુધી તેને ભરોસાપાત્ર, ઇજ્જતવાળો અને ગુનાહોથી પાક સમજવો જોઈએ. એના પર પછી બદગુમાન ન લઈ જવા. ચોથું, એ કે ઇસ્લામી સમાજમાં લોકો કોઈ માટે ખરાબ ગુમાનનો વિચાર પણ ન કરે, ન કોઈ કામની જાસૂસી કરે, ન કોઈની ગીબત કરીને તેની આબરૂને ખરાબ કરે. પાંચમું, કે જે કાલે પણ આપણે સાંભળ્યું હતું કે ગીબતની શરૂઆત હંમેશા બદગુમાનીથી થાય છે. ઇન્સાન પહેલાં બદગુમાની કરે છે, પછી એના એપ શોધે છે અને પછી ગીબત કરે છે. તો આ આયતમાંથી મળતા જરૂરી દર્શમાં આપણે ગુમાન જે છે એ હંમેશા સારું રાખવું જોઈએ. આપણે જોઈએ કે અલ્લામા મોહમ્મદ બિન તલ્હા શાફઈ એ પોતાની કિતાબમાં લખે છે કે ઇમામ મુસી કાઝિમ અલી સલામની ઘણી બધી કરામતો હતી. એમાંથી એમણે એક કરામત બયાન કરી છે જે બદગુમાન વિશે છે. એમાં એ બયાન કરે છે કે શફીક બલ્કી હજ કરવા માટે ગયા. એ હજ વખતે તેમણે ઇમામ મુસા કાસિમની કરામતો જોઈ. એ પોતે કહે છે કે હું કાદસિયા પહોંચ્યો ત્યાં મેં એક ખૂબ જ ખૂબસૂરત એવા ખૂબસૂરત અને ઘઉં વર્ણ જેનું ઘઉં જેવો રંગ હતો એવા નવજુવાન તરફ મારું ધ્યાન આકર્ષાણું, મારું ધ્યાન ખેંચાણું. એક મોટા ટોચની વચ્ચે બેઠેલ, શરીર જરા કમઝોર હતું, કપડાં જે એણે ઓઢ્યા હતા એ કપડાં પર એણે કામડો ઓઢી લીધો હતો અને આ પગમાં જોડા હતા. થોડીક વાર પછી હું ત્યાંથી તે ઉઠ્યા અને ટોળાથી જરાક છેટે એક બાજુ બેસી ગયા તો મારા દિલમાં એક વિચાર આવ્યો, ગુમાન આવ્યો કે આ તો કોઈ સૂફી લાગે છે, લોકો પર પોતાની વાટ ખર્ચી લાદી દેવા માંગતા લાગે છે. હું હમણાં જઈ અને એને એવો ઠીક કરું છું કે તે યાદ કરશે. ટૂંકમાં જે છે એ જેવું મને તક મળી હું એની પાસે ગયો. હજી તો હું કાંઈ કહું એ પહેલાં જ એ બોલી ઉઠ્યા કે શફીક કોઈના વિશે ખોટો ગુમાન કરતા નહીં, એ ટેવ સારી નથી. પછી તુરંત જ ત્યાંથી ઉઠીને ચાલતા થયા. હું તો તેને જોતો જ રહી ગયો. મને ખ્યાલ આવ્યો કે આ તો કોણ સાહેબ હતા વળી, કે એમણે મારા દિલના વિચારો પણ જાણી લીધા અને મારું નામ લઈને મને સંબોધ્યો. જરૂર આ કોઈ અબ્દે સ્વાલે હોવા જોઈએ. મને થયું કે જો તે હવે મળે તો હું થોડાક એમને સવાલો કરું, એટલે હવે હું એને ગોતવા લાગ્યો, શોધવા નીકળ્યો, પણ એ ક્યાંય મને મળ્યા નહીં. તો અમે ત્યાંથી નીકળીને વાદીએ ફિઝામાં પહોંચ્યા. ત્યાં મને એ જવાન જે સ્વાલે ફરીથી જોવામાં આવ્યા એ નમાઝમાં મશગુલ હતા. તેમના શરીરના અંગો થરથર ધ્રુજી રહ્યા હતા, આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી હતી. હું એમ વિચારીને એમની પાસે ગયો કે એમના પાસે હું જઈને માફી માંગી લઉં, પણ એ નમાઝથી ફારિક થતાની સાથે જ કહેવા લાગ્યા કે એ શફીક ખુદાનો કોલ છે કે જે તૌબા કરી લે છે હું તેને બક્ષી દઉં છું. આટલું કહીને ફરી આપ જે છે ત્યાંથી જતા રહ્યા. હવે તો મને પાકી જ ખાતરી થઈ ગઈ કે આ આબિદ જે છે એ કોઈ બહુ જ નેક સવાલે લાગે છે, કારણ કે બીજી વાર મારા ઈરાદાથી પોતાની વાકફિયત બતાવી એટલે કે વાકિફ થઈ ગયા. એ વખતે પણ મેં એમને મળવાની ઘણી જ કોશિશ કરી, પણ ફરી હું મારી મુરાદ તો પૂરી જ ન થઈ. હવે હું જ્યારે મંઝિલે ઝુબાલા પર પહોંચ્યો તો શું જોઉં છું કે એ સાહેબ કૂવા પર બેઠા છે. એમણે એક કુંજો કાઢી અને કૂવામાં પાણી લેવા માટે ચાહ્યું. એમના હાથમાંથી અચાનક કુંજો કૂવામાં પડી ગયો. મેં જોયું કે કુંજોને પડતા જ તે પોતાનું મોઢું આસમાન તરફ ઊંચી કરીને બારગાહે અહદિયતમાં, બારગાહે ઇલાહીમાં કહેવા લાગ્યા કે એ પાલનહાર, જ્યારે હું તરસ્યો થાઉં છું તો તું જ મને સેરાપ કરો છો, ભૂખ્યો થાઉં છું તો તું મને ખાવાનું આપે છે. ખુદાયા, આ કુંજો પડી જવા પછી હવે મારી પાસે બીજું કોઈ પણ વાસણ નથી, એટલે મારા માલિક મને મારો કુંજો પાણી ભરીને પાછો બહાર કાઢી આપ. હવે આપનું આ એટલું કહેવું જ હતું કે કૂવાનું પાણી ઊંચું થયું, કાંઠા સુધી આવી ગયું. આપે હાથ લંબાવીને પાણીથી ભરેલો કુંજો લઈ લીધો, વઝુ ફરમાવીને ચાર રકાત નમાઝ પડી. આપે એક મુઠ્ઠી ભરીને રેત ઉઠાવી અને કુંસામાં નાખીને ખાવાનું શરૂ કર્યું. મેં આપને ખાતા જોઈને અર્ઝ કરી કે હુઝુર, મને પણ કંઈક ઇનાયત થઈ જાય, હું પણ ભૂખ્યો છું. તો એમણે કુંસો મને સોંપી દીધો. કુંસામાંથી મેં ખાધું તો ખુદાની કસમ એવું લિજ્જતદાર સત્તુ લાગ્યું કે જેની લિજ્જત એટલી બધી વધારે હતી કે એવું લિજ્જતદાર સત્તુ મેં કોઈ દિવસ ખાધું ન હતું. આ સત્તુનું જે સ્વાદ હતો અને જે લજ્જત હતી, ઉપરાંત બીજી એક ખાસ વાત તો એવી હતી કે જ્યાં સુધી મુસાફરીમાં હું રહ્યો ત્યાં મને ખાવાની કોઈ હાજત જ ન થઈ, પણ પછી આપ મારી નજરોથી ગાયબ થઈ ગયા. હવે હું જ્યારે મક્કા પહોંચ્યો ત્યારે આપને એક રેતીના ઢેર પાસે એક કિનારા પાસ ઊભા રહીને મેં નમાઝમાં મશગુલ જોયા. આપની હાલત એ હતી કે આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, શરીર પર ખુશું અને ખુશું, ભય અને નમ્રતાના ચિહ્નો નજરે પડી રહ્યા હતા. આપ નમાઝમાં મશગુલ હતા તો સવાર પડી ગઈ. આપે નમાઝે સુબહ અદા ફરમાવી પછી તવાફનો ઈરાદો કર્યો. 7 વાર તવાફ કરીને એક મુકામ પર પહોંચ્યા. મેં જોયું કે આપને આજુબાજુ ઘેરીને બેશુમાર માણસો ઊભા છે. બધા આપની બેહદ તાઝીમ તકરીમ કરી રહ્યા છે, લોકો ઇજ્જત માન આપી રહ્યા છે. હવે હું મુસાફરી દરમિયાન કેટલીક કરામતો તો જોઈ ચૂક્યો હતો, એટલે મને હદ ઉપરાંત એ વાતની તલાવલી જાણવાની બહુ જ ઈચ્છા હતી કે આ બુઝુર્ગ છે કોણ, કે એની આજુબાજુ જે લોકો ભેગા હતા એમની પાસે હું ગયો અને મેં પૂછ્યું કે આ કરામતવાળા સાહેબ કોણ છે. એમણે જવાબ આપ્યો કે આ તો ફરજંદે રસૂલ ઇમામ મુસીએ કાસિમ અલેહિસ્સલામ છે. ત્યારે મેં કહ્યું કે બેશક આ એવી કરામતો મેં જોઈ છે કે એ કરામતો સિર્ફ અને સિર્ફ આ જ ઘરાનાના લોકો માટે લાયક છે, એટલે કે અહલે બૈત અલેહિસ્સલામના ઘરાના લોકો માટે લાયક છે. તો અઝીઝો, ખરેખર આ બદગુમાની જે છે એ કરવા માટે ઇમામ મુસે કાઝિમ અલેહિસ્સલામે શફીક બલ્કીને ના પાડી, અને જ્યારે એને તોબા કરવાનો ઈરાદો કર્યો તો ઇમામે એને કીધું કે અલ્લાહ તોબા કરવા વાળાની તોબાને કબૂલ પણ કરી લે છે. એ પરથી સાબિત થાય છે કે ઇન્સાને તરત જ તર્ક વિતર્ક દોડાવી અને બદગુમાની ન કરવી જોઈએ, અને અગર થઈ જાય તો ઇન્સાને તોબા કરવી જોઈએ. અઝીઝો, હવે આ આયત નંબર 12માં બીજો જે હુકમ છે એ ગીબતનો છે. તો આવો આપણે જાણીએ ગીબત શું છે. ગીબત એ છે કે ઇન્સાન કોઈની ગેરહાજરીમાં તેની પીઠ પાછળ એવી વાત કહે કે લોકોને તેના વિશે ખબર ન હોય, અને જ્યારે તે માણસને ખબર પડે તો તેના વિશે આ વાત કરવામાં આવી છે તો પછી તે નારાજ થઈ જાય. આયતુલ્લા મોહસિન કરાતી લખે છે કે એક સવાલ આવે છે આપણને કે શા માટે એક મિનિટની ગીબત કરવાની ઇન્સાની કેટલાય વર્ષોની ઇબાદત નાબૂદ થઈ જાય છે, શું આવી સજા ઇન્સાફળી કહેવાય ખરા? તો એનો જવાબ એ છે કે જેવી રીતે ગીબત કરનાર એક મિનિટ ગીબત કરીને બીજા ઇન્સાનની વર્ષો ભેગી કરેલી ઇજ્જતને નાબૂદ કરી નાખે છે, એવી જ રીતે અલ્લાહ સુબહાનહુ તઆલા પણ ગીબત કરનારની વર્ષોની ઇબાદતને બરબાદ કરી નાખે છે. એટલા માટે જ એક ગીબત અમુક વર્ષોની ઇબાદત નાબૂદ થઈ જવી આ અદાલત અને ઇન્સાફવાળી જ સજા છે. ગુજરાતીમાં કહેવત છે ને કે જેવું કરશો તેવું પામશો. તો ખરેખર ગીબત જે છે એનાથી આપણે જે છે એ નુકસાનમાં આવી જઈએ છીએ. આ આયતમાંથી જે મળતા જરૂરી દર્શ જે છે, આકા મોહસિન કરાતી લખે છે કે જાહેરમાં ઇન્સાનને ગુના કરવાની તો મજા આવે છે, પણ હકીકતમાં બાતિનમાં તે ગુના ઘણો જ નફરતવાળો અને ખરાબ છે. ઇન્સાને ગીબત કરવાની મજા આવે છે, પણ હકીકતમાં ગીબતનું જે બાતિન છે એ મરેલા ભાઈનું ગોશ્ત ખાવું છે. કોઈ પણ ગુનાહની ખરાબીને સમજવા માટે આ રીતે જે છે એ દાખલો આપ્યો નથી કુરાને, જે રીતે ગીબત માટે દાખલો આપ્યો છે કે તમે તમારા મરેલા ભાઈનું ગોશ્ત ખાવાનું પસંદ કરશો. અને આપણે જોઈએ કે નહીં અનિલ મુનકર કરવા માટે મોહબ્બત લાગણીવાળા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. તમે ગીબત ન કરો, શું તમારામાંથી કોઈ પસંદ કરશે કે પોતાના મરેલા ભાઈનું ગોશ્ત ખાય? આ રીતે કુરાને જે છે એક મોમિન ભાઈને બીજા મોમિન ભાઈ પ્રત્યેની લાગણીને ઉશ્કેર્યા છે અને એને સમજાવ્યા છે. આપણે જોઈએ કે શિક્ષણ અને કેળવણી, તાલીમ અને તરબિયતની એક રીત લોકોને દાખલો આપીને સમજાવવું છે કે અહીંયા જે છે એ કેવો સરસ દાખલો આપ્યો છે કે અલ્લાહ તાલાએ ગીબતના ગુનાહની ખરાબીને સમજાવવા માટે આ મરેલા ભાઈના ગોશ્ત ખાવાનો દાખલો આપીને કેવી રીતે સમજાવ્યું છે કે એક જીવતા માણસના શરીરમાંથી અગર ગોશ્તનો એક ટુકડો જુદા થઈ જાય તો તે જગ્યાએ ફરી નવું ગોશ્ત બની જાય છે, પરંતુ જો મુર્દાના શરીરમાંથી થોડું ગોશ્ત કાઢી લેવામાં આવે તો તે જગ્યા ખાલી રહે છે. ગીબત પણ મોમિનની ઇજ્જત અને આબરૂ લઈ લે છે. એક વખત ઇજ્જત ચાલી જાય તો ફરી તેને પાછી મેળવી શકાતી નથી. ગીબત કરવી જંગલી જાનવરની જેમ ફાડી ખાવું છે. ગીબત અને તકવા બંને કોઈ દિવસ એક સાથે નથી હોઈ શકતા. ગીબત ન કરો અને અલ્લાહની નાફરમાનીથી બચો. અને ઇસ્લામમાં કોઈ પણ જાતની ના ઉમેદી નથી. તોબાની મદદથી પહેલાં થઈ ગયેલા ગુના માફ થઈ શકે છે. એકબીજાને ગીબત જે છે એ ઇન્સાને જે છે એ માફ કરાવી દેવી જોઈએ, અને એના માટે મગફરત તલબ કરવી જોઈએ, ઇસ્તેગફાર કરવું જોઈએ. ખરેખર અલ્લાહ પોતાની રહેમત સાથે માફીને કબૂલ પણ કરી લે છે. અને ગીબત જે છે એના માટે આકા મોહસિન કરાતી લખે છે કે નવાઈ એ લોકો પર લાગે છે કે જેઓ ગીબત કરે છે અથવા તેને શોખથી સાંભળે છે, અને આ એટલું હરામ કામ છે કે ગમે તે ઉંમરનો હોય, ગમે પણ તે કોમનો હોય, ગમે તે હોદ્દો ધરાવતો હોય, નાના મોટા મશહૂર આલિમ જાહિલ મર્દ ઔરત બધાનો જ આમાં સમાવેશ થઈ જાય છે. અને જેવી રીતે ગોશ્ત ઇન્સાનના શરીરને મજબૂત બનાવે છે, ટકાવી રાખે છે, એવી જ રીતે ઇન્સાન તેની ઇજ્જત અને આબરૂ થકી સમાજમાં જીવી શકે છે. અને જેવી રીતે એક મરેલા ઇન્સાન તેનો બચાવ નથી કરી શકતો, એવી જ રીતે એ માણસ જેની કિંમત કરવામાં આવી રહી હોય તે હાજર ન હોવાથી પોતાનો બચાવ તો તે કરી જ શકતો નથી. રસૂલ ઇસ્લામ ફરમાવે છે કે મુર્દાને હેરાન ન કરો, એટલે કે જે માણસ મરી ગયો છે તેના વિશે સારું બોલો, તો કોઈ ગુજરી ગયું હોય એના વિશે પણ ખરાબ બોલવાની મનાઈ કરી છે. બસ આપણે અહલે બૈત અલે મુસલામના દર પર આવી દુઆ કરીએ કે પરવરદિગાર આપણને કુરાન પર અમલ કરવાની તૌફીક અતા ફરમાવે, અને ઇમામ ઝમાનાના ઝહૂરમાં તાજીલ ફરમાવે, ઇમામના ઝહૂરમાં સહેલો આસાની ફરમાવે, સામીનની હરેક હાજતોને પૂરી ફરમાવે, આપણાને આપણા મરહુમીનના ગુનાહોને ખુદા માફ કરે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉન અલીમ.